अनुवाद एक। श्रीजी महाराज, बापाश्री तथा अनादि मुक्तोनी आ दिव्य सभा ने कोटान कोटी वंदन करू छू। आ सभा में प्रसन्नता नु कारण ए छे कि आपना मंदिर में भगवान स्वामीनारायण दिव्य स्वरूपे बिराजे छे। अक्षरधामनी सभा आ सभानी साथे ज छे। आ दिव्य सभानो महिमा अपार छे, एनो महिमा कही शकाय एवो नथी। ब्रह्मानंद स्वामी एक वार सभामां श्रीजी महाराजनी मूर्तिनु वर्णन करतुं एक कीर्तन बोल्या। ए कीर्तन सांभळीने भगवानना एक भोळा भक्त सभा पूरी थया पछी स्वामीनारायण भगवान पासे गया अने महाराज ने कहूं, हे महाराज, ब्रह्मानंद स्वामी आपनी मूर्तिनु वर्णन करतूं जे कीर्तन बोल्या ए प्रमाणे हूँ तमारी मूर्ति ने निरखतो हतो, पण ए कीर्तन में आपनी मूर्तिनु वर्णन करूं एटला सुंदर अने रमणीय तो आप देखाता नथी, तेनुं शुं कारण? ब्रह्मानंद स्वामीए आपना नैणनुं वर्णन कर्युं, एवा नैण तो आपना देखाता नथी। तो ब्रह्मानंद स्वामीए हेतने लीधे आवुं वर्णन कर्युं के शुं? ए आप दया करीने मने कहो। तो महाराज कहे कि भाई, ब्रह्मानंद स्वामीनी वाणी तो मने समझाय एवी नथी। ब्रह्मानंद स्वामी तो बहु मोटा सद्गुरु छे, तो तमे एमने जईने पूछो अने पछी ए जे कहे ते तमे मने कहजो। पछी ए कहे, महाराज एमनी पासे क्यारे जाऊं? तो कहे, सांजना 4 वागे जजो। तेओ ध्यानमांथी उठे मानसी पूजा करीने त्यारे तमे आ प्रश्न पूछजो। कहे, भले महाराज। भक्तराज बराबर 4 वागे ब्रह्मानंद स्वामी ने आसने पहुंची गया। ब्रह्मानंद स्वामी ध्यान में बैठा था। थोड़ी वार में ब्रह्मानंद स्वामी ध्यान माथी जागृत थया। स्वामीए ऊंची नजर करीने भक्तराज सामू जोयू। कहे, ओहो आवो आवो, तमे केम आव्या? पछी भक्तराज कहे, महाराजे मने तमारी पासे मोकल्यो छे। हा भले, बहु सारू, शेना माटे मोकल्या छे? महाराजनु कीर्तन आप बोल्या त्यारे महाराजना नैण अने महाराजनी मूर्तिनु वर्णन जे तमे कर्युं एवा सुंदर तो महाराज नथी देखाता। त्यारे ब्रह्मानंद स्वामी, तमे शी रीते एवुं वर्णन कर्युं? ब्रह्मानंद स्वामी हस्या, पछी कह्युं के तमे महाराज ने आ प्रश्न पूछ्यो हतो? तो कहे, महाराजे एम कहू के ब्रह्मानंद स्वामीनी वाणी तो अमने समझाय एवी नथी। त्यारे ब्रह्मानंद स्वामी कहे, भक्तराज, महाराजनी मूर्तिनु वर्णन करवा माटे तो कोई शब्दो जड़ता नथी। भगवान मनुष्य रूप मां जे तमने देखाय छे तेथी कोटी गणु सौंदर्य तो दिव्य स्वरूप मां छे। ए दिव्य स्वरूपनु दर्शन करवा माटे तमारी पात्रता हजी थई नथी। हूँ ए महाप्रभुना स्वरूप मां रहूं छूं अने ए स्वरूपनु दर्शन करूं छूं। मने शब्दो बधा पांगळा लागे छे, एटले जेटला जड़्या, जेटला काम मां आव्या એનો ઉપયોગ માત્ર કર્યો છે। ભગવાન સર્વાંગે સુંદર છે। ભગવાનનું દિવ્ય સ્વરૂપ તો પાત્રતા થાય, ભગવાનની કૃપા થાય ત્યારે જ એ ભગવાનના દિવ્ય સ્વરૂપનું દર્શન જીરવાય છે। એ ભગવાનના નૈણ જેવા સુંદર નૈણ તો અનંત બ્રહ્માંડમાં કોઈ અવતારના કે કોઈ દેવોના નૈણ એવા સુંદર નથી। ભગવાનનું એકે એક અંગ સુંદર છે। એ સુંદરતાનું વર્ણન કરતા તો કલમો ઘસાઈ જાય, તો પણ એ દિવ્ય મૂર્તિનું વર્ણન કરી શકાય એવું નથી। એ દિવ્ય સ્વરૂપ એટલું બધું આકર્ષણ કરે છે કે અનંત બ્રહ્માંડોને એ ખેંચે છે। ભગવાનના દિવ્ય સ્વરૂપમાંથી પોતાની જે દિવ્ય શક્તિ નીકળે છે તે વિસ્તૃત થાય છે। તે દિવ્ય શક્તિને આધારે અનંત બ્રહ્માંડોનું પોષણ થાય છે। અનંત બ્રહ્માંડો એ સામર્થ્ય મેળવે છે। આ મૂર્તિનું દર્શન કરવા માટે આ દિવ્ય સત્સંગ છે। મહારાજનું આવું સ્વરૂપ પામવા માટે આપણે કેટલી બધી મહેનત કરવી પડે, કેટલો બધો પુરુષાર્થ કરવો પડે, પણ ભગવાને આ પ્રાપ્તિ આપણા માટે સુલભ કરી દીધી છે। તેઓ કૃપા સાધ્ય થઈને આવ્યા, નહીતર આ ભગવાનની પ્રાપ્તિ હજારો જન્મ કરોડો જન્મ થાય છતાં પણ આ પ્રાપ્તિ થઈ શકે એમ નથી। સાધનથી કોઈ પાર આવે એમ નથી। કેવળ ભગવાનની કૃપાથી, ભગવાનના મુક્તના સમાગમથી જ આ પ્રાપ્તિ થાય છે। ભગવાનનો આવો સર્વોપરી મહિમા છે। ભગવાનનો સર્વોપરી મહિમા જો બરોબર હોય તો આપણને ભગવાન સિવાય કોઈની ગણતરી નહીં રહે। એક વાત બરોબર ધ્યાનમાં રાખવાની કે મહારાજ અહીં પૃથ્વી પર પધાર્યા એ પહેલા શાસ્ત્રો રચ્યા ન હતા। એ પહેલા અવતારો દ્વારા ભગવાન વ્યાસજી જેવા ઋષિ મુનિઓ હતા એમના દ્વારા વેદ રચ્યા, ભાગવત પુરાણ વગેરે શાસ્ત્રો રચ્યા। આ બધા શાસ્ત્રો જેમ જેમ અવતારો પ્રગટ થતા ગયા તેમ તેમ એમનું વર્ણન કરતા ગયા। ભગવાન સ્વામિનારાયણ જ્યારે પ્રગટ થયા ત્યારે એમણે જુદા જુદા અવતારો, જુદા જુદા ધર્મના પૈગંબરો, જુદા જુદા ધર્મના પ્રોફેટ્સ જેને આચાર્યો કહીએ એ બધાના દર્શન એમના ભક્તોને કરાવ્યા। પોતાની મૂર્તિમાં એ બધાના દર્શન કરાવ્યા। એ બધા જ અવતારોને પોતાની મૂર્તિમાં લીન કર્યા, જેમ સૂર્ય તારાઓને પોતાના પ્રકાશમાં લીન કરી નાખે છે તેમ અવતારી પરમાત્મા એ તમામને પોતાના સ્વરૂપમાં લીન કરી નાખે છે। અવતારોનું અવતરણ પણ એ અવતારી પ્રભુના સંકલ્પથી જ આ પૃથ્વી ઉપર થયું છે। જીવોને પાત્ર કરવાને માટે, જીવોનું કલ્યાણ કરવાને માટે ભગવાને અવતારોનું પ્રગટપણું દેખાડ્યું। ત્યાર પછી પોતે પ્રગટ થયા ત્યારે વ્યાપકાનંદ સ્વામી જેવા સંતને 24 અવતારોના દર્શન કરાવીને પોતાનામાં લીન કરેલા બતાવ્યા। મુસલમાનોને પણ તેમના પૈગંબરોને પોતાનામાં લીન કરીને બતાવ્યા। તેમના ખુદા એમને પણ પોતાનામાં લીન કરીને બતાવ્યા। ઈસુ ખ્રિસ્તના દર્શન ક્રિશ્ચિયન્સને આપ્યા, અને એમને પોતાનો નિશ્ચય કરાવ્યો. જૈન મુનિઓને ભગવાને તીર્થંકરોના દર્શન કરાવ્યા અને એ તીર્થંકરોને પોતાનામાં લીન કરી નાખ્યા. જેમ સૂર્ય છે તે તારાઓને પોતાના પ્રકાશમાં લીન કરી નાખે છે, તેમ લીન કરી નાખ્યા. એવી રીતે અવતારી પ્રભુ જ્યારે પ્રગટ થયા ત્યારે શરૂઆતમાં તેમના શાસ્ત્રો રચાયા ન હતા, ત્યારે રામાયણ અને ભાગવતની કથાઓ થતી હતી. ત્યાર પછી ધીમે ધીમે ભગવાને પોતે બધાને એમ કહ્યું કે બધા જ અવતારો મેં મારામાં લીન કર્યા છે, બધા જ અવતારો મારામાંથી પ્રગટ થયા છે. જો એ બધા જ અવતારો મારામાં હોય તો તમે બધા અવતારોના નામો મારા નામની અંદર લીન કરી નાખો અને એક જ નામનું ભજન કરો. અને એમણે સ્વામિનારાયણ 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 એવો મહામંત્ર આપ્યો. પછી બધા ભગવાન સ્વામિનારાયણના મહામંત્રનું ભજન કરવા લાગ્યા અને ભગવાને એમ કહ્યું કે હવે આ મહામંત્રનો જ જપ કરો, મારા દિવ્ય સ્વરૂપનું જ ધ્યાન કરો, મારા જ નામની માળા ફેરવો, મારું જ ભજન કીર્તન કરો, મારી જ ઉપાસના કરો અને હું તમને સર્વે દોષો થકી રહિત કરીને મારા સ્વરૂપના મારા દિવ્ય સુખને પમાડીશ. આવો ભગવાને વર આપ્યો. આ વર છે એ હજી સુધી ચાલ્યો આવે છે. અત્યારે તમે જોઈ શકો છો કે ભગવાન સ્વામિનારાયણને શરણે ગયેલા તેમના ભક્તો તથા જે કોઈ જીવો તેમના શરણે જાય છે તેમને અંતકાળે તેડવા આવે છે. અને ભગવાન તેડવા આવે એ વખતે તેઓ કહે છે કે ભગવાન સ્વામિનારાયણ અને તેમના સંતો દિવ્ય સ્વરૂપે મને તેડવા આવ્યા છે. આવું કોઈ જગ્યાએ જોયું છે ખરું? ત્યારે એક વિચાર કરો કે અવતારી પ્રભુ જ આ કાર્ય કરી શકે, આ હકીકત છે. ભગવાને કહ્યું છે કે ભૂત પ્રેતનો ઉપદ્રવ હોય ત્યારે હનુમાનજીના મંત્રનો અને નારાયણ કવચનો પાઠ જાપ કરવો. હનુમાનજી તો ભગવાનના ભક્ત હતા. પ્રાચીન કાળથી હનુમાનજીનો મહિમા વિશેષ છે, પણ હનુમાનજી કરતા તો રામચંદ્રજીનો મહિમા વધારે હોય ને? હનુમાનજીમાં સામર્થ્ય અને ઐશ્વર્ય કોનામાંથી આવ્યું? ભગવાન રામચંદ્રજીએ આપેલું ઐશ્વર્ય હતું, પણ હનુમાનજીનું ઐશ્વર્ય કંઈ રામચંદ્રજી ભગવાન કરતા વધારે ન હતું. છતાં પણ સર્વાવતારી પ્રભુ ભગવાન સ્વામિનારાયણે હનુમાનજીના મંત્રનો જપ કરવાનું એટલા જ માટે કહ્યું કે ઘણા કાળથી બધાને હનુમાનજી પ્રત્યે શ્રદ્ધા આવી ગઈ છે. માટે શ્રદ્ધા હોય તો જેમ તાર હોય તેમાં વિદ્યુતનો પ્રવાહ વહે, પણ જો તાર તૂટી જાય તો બધા દીવાઓ બંધ થઈ જાય, એમ તારની જગ્યાએ શ્રદ્ધા અને વિશ્વાસ છે. જો શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો જ મંત્ર કામ કરે. હનુમાનજીમાં શ્રદ્ધા છે તો કામ કરે છે. રામચંદ્રજીનો મંત્ર કોઈ જપતું નથી અને હનુમાનજીનો મંત્ર જપવા લાગે છે, એનું કારણ કે એમાં શ્રદ્ધા આવી ગઈ છે અને પેલી શ્રદ્ધામાં કચાશ છે. ભગવાન સ્વામિનારાયણના મહામંત્રના નામમાં તો બધા જ દેવો, ભક્તો અને બધા જ અવતારોના નામો વિલીન થઈ ગયા, તો આ મંત્રનો પ્રતાપ કેટલો બધો હોય. ત્યારે આપણે એનો મહિમા સમજીએ તો એક જ ભગવાન સ્વામિનારાયણ એટલું બોલતાની સાથે જ ભૂત પ્રેતનો ઉપદ્રવ ચાલ્યો જાય. આ પવિત્ર નામ છે. ભૂત પ્રેત તો અશુદ્ધિમાં રહે, શુદ્ધિમાં એ રહી શકતા જ નથી. શુદ્ધિ જેવી ઉત્પન્ન થાય એવું એને ભાગવું જ પડે. તો ભગવાન સ્વામિનારાયણનું નામ એક જ વાર લેવાથી બધા જ દુઃખો દૂર થઈ જાય છે. પણ એટલી શ્રદ્ધા આવતી નથી, એટલી આપણા જીવની કચાશ છે. ત્યારે જીવની પાત્રતા જુઓ ને, એક શ્રદ્ધા લાવવી એમાં પણ કચાશ, તો બીજું શું કરી શકે? ત્યારે ભગવાને આપણા ઉપર કેટલી કૃપા કરી કે તમે મારો મહિમા જાણો, હું તમને બધા દોષથી રહિત કરી અને સુખને પમાડીશ. તો આપણે હવે આ એક જ મહામંત્રનો જપ કરવો. મને ખબર છે કે આ મહામંત્રનો પ્રતાપ કેટલો હોય છે. હું 10 વર્ષનો હતો ત્યારે એક મોટા સદગુરુ મળેલા, એમણે મને આ મહામંત્રની વાત કરી. એક જણને ભૂત પ્રેતનો ઉપદ્રવ હતો. ત્યારે મને એમ થયું કે આ સદગુરુએ કહેલું છે કે ભગવાન સ્વામિનારાયણ એવો નાદ સાંભળતા આ બધું ચાલ્યું જાય અને દિવ્ય વાતાવરણ સર્જાય. તો હનુમાનજી પાસે કોઈની અંદર ભૂત હતું તો મેં જોરથી ભગવાન સ્વામિનારાયણ નામ મંત્રનું ઉચ્ચારણ કરતા એ ભૂત તો બોલ્યા વગર જ ભાગી ગયું. તો બોલો, હનુમાનજીના મંત્રનું બળ વધારે કે ભગવાન સ્વામિનારાયણના મંત્રનું બળ વધારે? અરે, રાડ પાડ્યા વગર જ એ પલાયન થઈ ગયું અને કદીએ એનામાં ભૂત આવ્યું નહીં. ત્યારથી મને ખબર પડી કે આ સદગુરુએ જે મને કહ્યું કે ભગવાન સ્વામિનારાયણ નામના મંત્ર સિવાય બીજાના મંત્ર ન કરવા, એમાં બધા જ મંત્રોનો સમાવેશ થાય છે. આપણે ભગવાનના ભક્તોએ તમામ મંત્રોને સ્વામિનારાયણ ભગવાનના મહામંત્રમાં લીન કરવા અને ભગવાન સ્વામિનારાયણ સિવાય કોઈ મંત્રનો જપ કરવો નહીં. ભગવાનના અનન્ય ભક્ત જેને સ્વરૂપ નિષ્ઠા પાકી છે એને બીજા કોઈ મંત્ર કરવાની જરૂર રહેતી નથી. સ્વામિનારાયણ એક જ, ભગવાન સ્વામિનારાયણ, અને એ સ્વામિનારાયણ ભગવાનમાંથી દિવ્ય શક્તિ પ્રગટ થાય છે. એ દિવ્ય શક્તિ જુદા જુદા સ્વરૂપે અનંત બ્રહ્માંડમાં વહેંચાઈ ગઈ છે અને જુદા જુદા સ્વરૂપ ધારણ કરે છે અને ભૂત ભૈરવોમાં એ શક્તિ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે, કારણ કે એ દેવોમાં એટલી જ પાત્રતા છે, એને એ કામ માટે મૂક્યા છે. જીવોની કક્ષા બહુ નીચી હોય ત્યારે એ સમાસ કરે છે, પછી ધીરે ધીરે જ્યારે જીવો ઊંચા આવતા જાય છે, જ્યારે એની પ્રગતિ થતી જાય છે, ત્યારે એને વધારે ને વધારે ઉચ્ચ દેવોની પ્રાપ્તિ થતી જાય છે, મલિન દેવોની પ્રાપ્તિ ઘટતી જાય છે. ભગવાને આખા બ્રહ્માંડોની રચનામાં અનેક દેવદેવતાઓ બધું જ પ્રગટ કર્યું છે અને સ્વામિનારાયણ ભગવાનની શક્તિ આ બધામાં કામ કરે છે. મહારાજ એમ કહે છે કે કરોડો સૂર્ય ભેગા કરો તોય પણ મારા પ્રકાશમાં એ બધા પ્રકાશ લીન થઈ જાય છે. જો ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ આવડું મોટું પ્રકાશમાન હોય તો જીરવાય કેવી રીતે? રાડ પાડી જવાય, નાડી પ્રાણ ખેંચાઈ જાય. અરે, ભગવાને એવી દયા કરી છે કે મારી મનુષ્યરૂપ મૂર્તિ, અક્ષરધામની મૂર્તિ અને આ મારી દિવ્ય પ્રતિમા, એમાં રોમનો ફરક નથી. માટે આ દિવ્ય પ્રતિમાને પ્રત્યક્ષ માનીને મારું ભજન કરજો. એમાં હું સાક્ષાત બિરાજું છું. હું બધી રીતે તમારું રક્ષણ કરીશ અને કોઈ ચિંતા ન કરશો. મારે શરણે આવ્યા પછી સર્વધર્માન પરિત્યજ્ય, બધા ધર્મોનો ત્યાગ કરીને મારા શરણે આવો, એમ ભગવાન કહે છે. આપણે સર્વે ભગવાન સ્વામિનારાયણના ભક્તો છીએ. એ ભગવાનના ભક્તોએ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય સ્વરૂપ સિવાય પોતાના ચૈતન્યમાં બીજા કોઈ સ્વરૂપનું ધ્યાન કરવું નહીં અને ભગવાને પધરાવેલા જુદા જુદા સ્વરૂપો છે. ગોપીનાથજી, રણછોડ, ત્રિકમરાયજી, એ બધા સ્વરૂપો ભગવાને ધારણ કરેલા, એ સ્વરૂપે દર્શન આપેલા. એમાં ભગવાન સ્વામિનારાયણ બિરાજે છે, પણ અક્ષરધામમાં બિરાજમાન ભગવાનનું દિવ્ય સ્વરૂપ છે એવું સ્વરૂપ એ નથી. એમનું ધ્યાન થાય નહીં. મહારાજે તો એમ કહ્યું છે કે હું ધર્મ ભક્તિનો પુત્ર, હું ભગવાન સ્વામિનારાયણ, ઘનશ્યામ મહારાજ એવા મારા દિવ્ય સ્વરૂપ સિવાય કોઈ સ્વરૂપનું ધ્યાન ન થાય. મેં પધરાવેલી બીજી મૂર્તિઓ એ મેં જે સ્વરૂપો ધારણ કરેલા એની સેવા પૂજન બધું જ થાય, પણ ઉપાસના ન થાય, ધ્યાન ન થાય. માટે ધ્યાન તો એક ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનું જ કરવું, તો જ ભગવાન સ્વામિનારાયણનો સાક્ષાત્કાર થાય. સાક્ષાત્કાર કરવો હોય તો આ દિવ્ય સ્વરૂપ સિવાય આપણા ચૈતન્યમાં બીજું કાંઈ જ રહેવું જોઈએ નહીં, તો જ સાચી ઉપાસના કહેવાય. એક જ રોમે રોમ સ્વામિનારાયણનો ધ્વનિ નીકળવો જોઈએ, તો જ ભગવાનના સાચા ભક્ત કહેવાઈએ. આપણે ભગવાનના એવા ભક્ત થઈ રહીએ કે જેથી ભગવાન સ્વામિનારાયણને આપણામાં જોઈને બીજાના અંતર ઠરી જાય, બીજાના અંતરમાં શાંતિ શાંતિ થઈ જાય. આ કોનો પ્રતાપ? ભગવાન સ્વામિનારાયણનો. જો ભગવાન આપણામાં બિરાજતા હોય તો આપણા લીધે બીજાને શાંતિ થાય. જપ, તપ, સાધન ઘણા કરીએ એથી શાંતિ થતી નથી. શાંતિ તો એક ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મૂર્તિમાં જ થાય, એના ધ્યાનથી જ થાય. માટે એ દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરવું, અખંડ આનંદમાં રહેવું, આપણે ભગવાનની આજ્ઞા બરોબર પાળવી. આજ્ઞા પાળવી કંઈ અઘરી નથી, આપણા હાથની જ વાત છે. દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં અને વટલાવવું નહીં, આ પાંચ, એનું પાલન તો આપણા હાથની વાત છે. દારૂ ન પીવો એ આપણા હાથની વાત નથી. માંસ ન ખાવું એ આપણા હાથની વાત નથી. ચોરી નથી કરવી, ચાલ, એ આપણા હાથની વાત નથી. મહારાજ કહે છે, બધી આપણા હાથની વાત છે. બ્રહ્મચર્યનું પાલન કરવું એ પણ આપણા હાથની વાત છે, અને વટલવું નહીં ને વટલાવવું નહીં, એટલે કે જે ભગવાનની આજ્ઞા પાળતા ન હોય અને ચારિત્ર્યની રીતે ભ્રષ્ટ હોય તો એના હાથનું કેમ ખવાય? જો એના હાથનું અન્ન લઈએ તો વટલાઈ ગયા, તો વટલાઈ જઈએ. એટલે મહારાજ કહે છે કે આપણે બીજાને વટલાવવું નહીં, એટલે એવા ન થવું કે આપણે કોઈને આપીએ તો એ વટલાઈ જાય. માટે વટલવું નહીં ને વટલાવવું નહીં, એનો મોટો અર્થ આ છે કે ભગવાનની આજ્ઞા પાળતા ન હોય એનું અન્ન જળ ખપે નહીં. માટે આપણે તો બરોબર આજ્ઞા પાળવી પડે. આજ્ઞા પાળવી કંઈ કઠણ વાત છે? આજ્ઞા પાળવામાં તો આનંદ છે. દારૂ પીએ તો કેફ ચડી જાય ને મરવા પડે, તો એ દારૂને કરવાનું શું? એના લીધે આખું જગત હેરાન થાય છે. મહારાજે તો 200 વર્ષ પહેલા કહ્યું છે કે દારૂ ન પીવો, અત્યારે એની માથાકૂટ ચાલે છે. અત્યારે પશ્ચિમના દેશોમાં જુઓ તો માંસ વગર તેઓ રહી શકતા નથી, આવા પશુ જેવા જીવો છે. તો ભગવાને એનો નિષેધ કર્યો છે. અત્યારે બીજા દેશોમાં પણ માંસ પ્રત્યે હવે તિરસ્કાર થવા લાગ્યો છે. માંસ ખાવાનું બંધ કરે તો શાંતિ થાય. અત્યારે ભારતીય સંસ્કૃતિને શ્રેષ્ઠ સંસ્કૃતિ તરીકે લોકો સ્વીકારવા લાગ્યા છે. અહીં તો શાંતિ નથી, આ તો ભારતમાંથી શાંતિ આવે છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે શાંતિ માત્ર મારામાંથી પ્રગટ થાય છે, અને એ શાંતિ સર્વત્ર વહેંચાઈ જાય છે. એટલે આ ભગવાનનું દિવ્ય સ્વરૂપ છે, એની આજ્ઞા બરોબર પાળીને આજ્ઞારૂપ થઈએ તો સ્વરૂપ નિષ્ઠા કહેવાય ને. ભગવાનની વાણી એ ભગવાનનું સ્વરૂપ છે. એ વાણી અને ભગવાનની દિવ્ય મૂર્તિ એ બંને એકમેક છે. એ બંનેનું એકપણું થાય, બંનેનું પાલન થાય, એ બંનેની દ્રઢતા થાય, ત્યારે સ્વરૂપ નિષ્ઠા પાકી કહેવાય, તો જ ઉપાસના પાકી કહેવાય. સ્વામિનારાયણ સિવાય કાંઈ જ રહેવું ન જોઈએ. હું શિક્ષક હતો ત્યારે વિદ્યાર્થીઓને પાવાગઢ પર્યટનમાં લઈ ગયેલો. ત્યાં ભદ્રકાળી માતાજીની મૂર્તિ હતી, તો બધા વિદ્યાર્થીઓ ત્યાં ગયા. ત્યાં એના એક બ્રહ્મચારી હતા. મેં તેમને કહ્યું કે તમે એક કોર હટી જાઓ, તમારા માતાજી મને જય સ્વામિનારાયણ કરવા આવે છે, તમે હટી જાઓ આગા, બરોબર? એ મને જય સ્વામિનારાયણ કહે છે ને પગે લાગે છે. શા માટે? કારણ કે ભગવાન સ્વામિનારાયણ એ તો અવતારી મહાપ્રભુ છે, અનંત દેવો એના દર્શન કરે છે. એ ભગવાન જો આપણામાં બિરાજતા હોય તો એ માતાજી કોના દર્શન કરવા આવ્યા? ભગવાન સ્વામિનારાયણના. તો એ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા આવ્યા. તેમણે મને જય સ્વામિનારાયણ કર્યા. મેં મહારાજને કહ્યું કે આ માતાજીનું કલ્યાણ કરી નાખો, જેથી કોઈ માતાજી જ ન રાખે. તો મહારાજ કહે, આ માતાજીને એટલો વૈરાગ્ય નથી થયો, માટે રહેવા દો હજી. જ્યારે એમને એ રાગ મટી જશે ત્યારે એ જરૂર આમાંથી, એમની મૂર્તિમાંથી નીકળી જશે. ત્યારે જુઓ, એમને પણ એ રાગ છે. ભગવાન સ્વામિનારાયણ સુધીની બીજી બધી ભૂમિકાઓમાં બધે થોડો થોડો ઐશ્વર્યનો રાગ છે, પણ જ્યારે એ બધા રાગોમાંથી મુક્ત થાય ત્યારે જ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય સ્વરૂપમાં રાગ રહિત થઈ રહેવાય છે. એવા રાગ રહિત થવું હોય તો આજથી નિર્ણય કરો કે સ્વામિનારાયણ નામ સિવાય કોઈ દિવસ મુખમાંથી બીજું નામ નીકળવું જોઈએ નહીં. એ સિવાય બીજી કોઈ ઉપાસના ન કરવી જોઈએ, બરોબર છે? એ રીતે હંમેશા દ્રઢાવ રાખવાનો. બધા અવતારોનો મહારાજે આદર કર્યો છે, દેવોનું દર્શન કરવાનું કહ્યું છે, પણ એમ કહે છે કે બધા જ દેવો મારામાં લીન છે, માટે એ બધા દેવોને ત્યાગીને જો મારા સ્વરૂપનું ધ્યાન કરશો તો કોઈ રીતે તમારી પતિવ્રતાની ભક્તિ જવાની નથી, કારણ કે હું સર્વોપરી ભગવાન છું. મેં મારામાં બધાને લીન કરી નાખ્યા છે. જગત આખું ધીમે ધીમે મારા સ્વરૂપ તરફ ખેંચાઈને આવશે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે પાંદડે પાંદડે ભજન થશે. ત્યારે મને યુરોપમાંથી આવેલા બ્રિટિશ ગોરાઓએ પ્રશ્ન પૂછેલો કે ભાઈ, આ કેવી રીતે થવાનું? પાંદડે પાંદડે સ્વામિનારાયણનું ભજન થશે એ કેવી રીતે થઈ શકે? તો મેં એમને એમ કહ્યું કે ભાઈ, આ બધી દિવાલો, આ બધા રચકણો, એ બધાએમાંથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધ્વનિ નીકળશે. તમારા શરીરમાંથી એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નીકળશે. ત્યારે આખી પૃથ્વી પરના પાંદડામાંથી શું પણ રચકણો, કણો, પરમાણુઓ, એ તમામમાંથી સ્વામિનારાયણનો ધ્વનિ નીકળશે ત્યારે લોકો ગાંડા ગાંડા થઈ જશે. ત્યારે તો બીજું કોઈ નામ યાદ નહીં રહે. ત્યારે તો એમ થશે કે સ્વામિનારાયણ સિવાય કોઈ શબ્દ જ દુનિયા પર હતો નહીં. આમ થવાનું છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ નામનું ગુંજન થશે ત્યારે બધાના પરિતાપ ચાલ્યા જશે. તો અત્યારથી જ પરિતાપ દૂર કરો ને. તો રોમે રોમ સ્વામિનારાયણ બોલવાનું. ભગવાન સ્વામિનારાયણનું નામ રોમે રોમમાંથી એવું નીકળે તો બધાને શાંતિ શાંતિ કરી નાખે. અરે, અવતારો પાસે જો સ્વામિનારાયણ નામ લો તો અવતારો નાચવા લાગી જાય છે. ત્યારે તમે વિચાર કરો કે આ અવતારી પ્રભુ કેવા છે. આ અવતારી પ્રભુનું દર્શન મને પણ ભગવાનના સાક્ષાત્કારવાળા મોટા સંતોએ કરાવ્યું છે, એટલે હું પ્રત્યક્ષ જોઈને તમને કહું છું કે સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા કોઈ દર્શન કરવાની જરૂર રહેતી નથી. આ હું સત્ય બોલું છું તમારી પાસે. ભગવાન સ્વામિનારાયણની આ દિવ્ય સભામાં એની સાક્ષીએ કહું છું કે આ દિવ્ય સ્વરૂપ સર્વોપરી છે, સર્વ કરતા હર્તા છે, દિવ્ય સાકાર સ્વરૂપ છે અને બધાને પોતાનામાં લીન કરીને સૌને સુખિયા રાખે છે એવા ભગવાન સ્વામિનારાયણ છે. અનંત કોટી ભૂમિકાઓ પોતાના તેજે તેજાયમાન છે અને બધા જુદી જુદી કક્ષાના જીવોને સમાસ કરવાને માટે બધાને દેવો અવતારોને રાખ્યા છે. ભગવાનની આવી પ્રતિષ્ઠા કોણ કરી શકે? તો ભગવાન સ્વામિનારાયણનું આ દિવ્ય સ્વરૂપ જોવાને માટે આપણે બધા એમના શરણે જઈએ. એ સિવાય કોઈ દિવસ બીજાનું ભજન સ્મરણ કે ઉપાસના કરવાની જરૂર રહેતી નથી. જરૂર હોય તો ખરી, પણ એથી સર્વોપરી બીજું સ્વરૂપ હોય તો કરીએ. તો એ સ્વરૂપમાં તો બધા સ્વરૂપો છે, તો શા માટે બીજી માથાકૂટ કરીએ? પર્વતભાઈએ મયારામ ભટ્ટજીને કહ્યું કે જુઓ મયારામ ભટ્ટ, તમે તુરિયાવસ્થા અને મહાકારણ દેહ અને મહારાજની મૂર્તિથી ઓરી બીજી ભૂમિકાઓનું વર્ણન કરતા થાકતા નથી, એનું શું કામ છે? એ તો ધામમાં જતા રસ્તામાં આવે છે, એ મેં જોઈ છે. એને હટાવીને કાઢી નાખી અને મહારાજના સ્વરૂપમાં પહોંચી ગયા, કારણ કે એ તુચ્છ લાગે છે. ત્યારે તુરિયાવસ્થાનું વર્ણન કરાય? તુરિયાવસ્થાનું ત્યાં ક્યાં કોઈ વજન છે? તો મહારાજનો મંત્ર સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, આ સિવાય કાંઈ જ કરવું નહીં. અરે, ભગવાન સ્વામિનારાયણનું દિવ્ય ચરણામૃત ધરાવીને કોઈને પાઈએ ને તો એનો ચૈતન્ય શુદ્ધ થઈ જાય, ભગવાનના નામથી દોષો તો મટી જાય પણ આ ચૈતન્ય પણ બદલાઈ જાય છે. ત્યારે વિચાર કરો કે ચૈતન્ય બદલવું એ સહેલું નથી. સ્વભાવ કર્મ દૂર કરવા એ કંઈ સહેલું નથી. આ એક જ નામ એવું છે કે જે સ્વભાવ કર્મ બદલી નાખે. ભગવાન શ્રી કૃષ્ણે કંસોને માર્યા, રાક્ષસોને માર્યા, એ બધું જ કર્યું, પણ એમણે સ્વભાવ કર્મ એક દ્રષ્ટિ માત્રે કોઈના દૂર કર્યા એવો કોઈ દાખલો ભાગવતમાં પણ નથી. રસ્તા બતાવ્યા છે પણ મહારાજે તો દ્રષ્ટિ કરીને એ ભેગી સમાધિ કરાવી ને સાધુ બનાવી દીધા. ચોબન પગી સામી દ્રષ્ટિ કરીને તો એના બધા દોષો દૂર થઈ ને મુક્ત થઈ ગયા. આવું દ્રષ્ટાંત કોઈ જગ્યાએ જોવા મળે છે? સ્વભાવ કર્મ બદલવા એ તો એક અવતારી પ્રભુ જ કરે. માટે એ અવતારી પ્રભુ આપણને મળ્યા છે તે આપણે બધાને ઓળખાવવા અને કહેવું કે સ્વામિનારાયણનું ભજન કરો અને તમે જુઓ કે કેટલી બધી શાંતિ ને સુખ પ્રાપ્ત થાય છે, તમારા બધા દુઃખ દૂર થઈ જશે. દિવ્ય સભામાં આ કાલી ઘેલી વાણીમાં જે મને સૂઝ્યું એ તમારી પાસે મૂક્યું. તમે બધા રાજી રહેજો. સ્વામીએ મને આજ્ઞા કરી કે તમે બોલો તો એમની આજ્ઞાથી બોલ્યો છું. તમે બધા રાજી રહેજો અને આ દિવ્ય સભાને પ્રાર્થના કરું છું કે બધોય સત્સંગ દિવ્ય દેખાય. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સિવાય કાંઈ દેખવામાં જ ન આવે અને મનુષ્ય ભાવ તો કોઈ દિવસ કોઈનામાં આવે જ નહીં એવી બધા દયા કરજો એવી પ્રાર્થના કરીને હું વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સારાંશ: અનાદિમુક્ત જે સભામાં હાજર હોય તે સભા દિવ્ય બની જાય છે. ભગવાન પૃથ્વી પર પોતાનું સૌંદર્ય ઢાંકીને પ્રગટ થાય છે. દિવ્ય દ્રષ્ટિવાળા તે દિવ્ય સ્વરૂપના દર્શન અખંડ કરતા હોય છે. પાત્રતા થયે જીવોને પણ એ દિવ્ય સૌંદર્ય સ્વરૂપના દર્શન થાય છે. ભગવાનના સૌંદર્ય જેવું કોઈ દેવો કે અવતારોનું સૌંદર્ય નથી. એ સૌંદર્યનું વર્ણન અશક્ય છે. ભગવાનની દિવ્ય શક્તિને લીધે અનંત બ્રહ્માંડોનું પોષણ થાય છે. મહારાજનું એ અલભ્ય દિવ્ય સ્વરૂપ પામવાનું મહારાજ કૃપાસાધ્ય બની સુલભ કરી ગયા. ભગવાનની પ્રાપ્તિ કેવળ ભગવાનની કૃપા અને તેમના અનાદિમુક્તના આશીર્વાદથી જ થાય છે. ભગવાને પોતાના સ્વરૂપમાં દરેક અવતારોને લીન કરી દેખાડ્યા છે. સ્વામિનારાયણ નામના મંત્રમાં દરેક મંત્રનો દરેક નામનો સમાવેશ થઈ જાય છે. એ નામ સર્વ સુખ કરતા છે. એ નામ જપથી અંતકાળે ભગવાન જીવને તેડવા આવે છે. સ્વામિનારાયણ નામ શુદ્ધ મંત્ર છે, તેથી મલિન ભૂતપ્રેત એ મંત્ર સાંભળતા જ ભાગી જાય છે. ભૂતપ્રેતથી અનાદિમુક્તનો તાપ સહન થતો નથી. તેમની હાજરી માત્રથી તેઓ ત્યાંથી ભાગી જાય છે. ભગવાન સ્વામિનારાયણના પંચવર્તમાન પાળવાથી અને સ્વામિનારાયણ મંત્રનો જપ માત્ર કરવાથી ભગવાન સર્વ દુઃખો થકી જીવની રક્ષા કરે છે. ભગવાનની અન્વય શક્તિ અનંત બ્રહ્માંડોમાં ફેલાયેલી છે. જેમ જેમ જીવની કક્ષા ઉચ્ચ થતી જાય તેમ તેમ વધારે ઊંચા દેવોની તેને પ્રાપ્તિ થતી જાય છે. ભગવાનના પ્રતિમા સ્વરૂપમાં પ્રત્યક્ષપણાનો ભાવ લાવી શ્રદ્ધા રાખી ધ્યાન કરવાથી દિવ્ય દર્શન થાય છે. ફક્ત ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનું જ ધ્યાન કરવું. શાંતિ, એક ભગવાન સ્વામિનારાયણમાં જ છે. પંચવર્તમાન પાળવા એ જીવના પોતાના હાથમાં છે. ભગવાનની વાણી અને ભગવાનનું સ્વરૂપ બંનેની દ્રઢતા થાય ત્યારે સ્વરૂપ નિષ્ઠા પાકી કહેવાય. દેવી દેવતાઓ પણ પ્રતિમા સ્વરૂપમાંથી પ્રગટ થઈ અનાદિ મુક્તમાં રહેલા મહારાજના દર્શન કરવા આવે છે. બીજા દેવો અને અવતારો એ દરેકમાં થોડો થોડો ઐશ્વર્યનો રાગ રહેલો હોય છે. ભગવાન સ્વામિનારાયણનું જ ભજન કરવું, તેમની જ ભક્તિ કરવી, તેમનું જ ધ્યાન કરવું. સારું વિશ્વ એક દિવસ ભગવાન સ્વામિનારાયણમય બની જશે. દરેક રજકણો પરમાણુઓમાંથી સ્વામિનારાયણ નામનો દિવ્ય ધ્વનિ નીકળશે. ભગવાન સ્વામિનારાયણના ચરણામૃતમાં એટલી શક્તિ છે કે તે પીનારનો ચૈતન્ય બદલાઈ જાય છે, તેના સ્વભાવ કર્મ બદલાઈ જાય છે. સ્વામિનારાયણ ભગવાન બીજા જીવોને પણ ઓળખાવવા પ્રયત્ન કરવો. અનાદિમુક્ત નમ્રતાની પરાકાષ્ઠારૂપ હોય છે, તેથી તેઓ સામાન્ય જીવો પાસે પણ નમ્રતા બતાવે છે અને તેમ કરી જીવોને વિનમ્ર બનવાનું શીખવે છે.